તારીખ 30/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 570 571 અને 572 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 264
અને એ સ્વરૂપના બેભાનપણાનું કારણ છે, સ્વરૂપનું ભાન નહીં થવાનું કારણ છે. નક્કી થયું છે માટે પોતે કઈ નિર્દોષ છે એમ થયું છે એવું કઈ નથી. શું કરું, હું તો અનાગતિ છું, છૂટી જવાયું છું. કોઈ માણસ જન્મે ત્યારથી દરિદ્રી હોય, પછી એમ વિચારે છે હું તો જન્મ ત્યારથી દરિદ્રી છે એટલે મને તો કોઈ પૈસા આગળ થવાનો અધિકાર જ નથી એમ માની ચાલે છે. બીજા શ્રીમંતોને જોઈને શું વિચારે છે કે આના કરતા સિવાય અમારે થાવ છે, શું વિચારે છે એમ. કોઈ સુખી છે, હું દુઃખી છું, ઉમાદીથી હું દુઃખી છું તો મારે સુખી થવાનો અધિકાર નથી કાંઈ એવું થોડું છે એમ નથી. મારે સુખ જ જોઈએ છે, અંદરથી આત્મા પોકાશો કરે છે, સુખ જોઈએ, દુઃખ જરા પણ ન જોઈએ. દુઃખી તો એનાથી છે, છતાં સુખ જોઈએ, સુખ જોઈએ કેમ આવે છે અંદર? એ સ્વભાવ છે ને એ સ્વરૂપ છે જીવનું. એટલે એમ જ એને સ્વરૂપ સ્વરૂપ છે માટે અવ્યક્તપણે પણ એને એ જ ચાહના હોય, બીજી ચાહના ન હોય. માણસ અપરાધ કરે છે ને કોન્શિયસ માઇન્ડ શું કરવા કરે છે, ગુનો કર્યો છે પણ એનો આત્મા અંદરથી દંડે છે, કેમ કે એનું નિર્દોષપણું પરિપૂર્ણ શુદ્ધપણું એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. એટલે દુઃખની દોષની પ્રતિકાર શક્તિ એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે આત્માની, જેમ શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ છે કે રેઝિસ્ટન્સ પાવર જેને કહે છે એવું છે આત્મા. વિજ્ઞાનનો તો એક સખો જ નિયમ છે, એટલે એમ જ ઈચ્છે, સુખને ઈચ્છે, નિર્દોષતાને ઈચ્છે, એ પ્રકાર ઉત્પન્ન થાય.
પ્રતિકાર શક્તિ નિર્બળ થઈને પ્રયત્ન કરે છે,
અગ્નિ નિર્બળ થઈ ગયેલી છે, એવું પ્રતિકાર શક્તિમાં નિર્બળતા ઘણી છે એટલે એને અવગણીને લોક છે એ કામ કરી રહ્યા છે. રાગનો રોગ, વિદ્યાર્થીનો રોગ એને ચાલુ રહ્યા કરે છે. અથવા એ તો કહે છે કે એ બુદ્ધિમાં, એવી મનોબુદ્ધિમાં જીવને અનાદિથી એટલું બધું એકાગ્રપણું ચાલી રહ્યું છે, તીવ્ર ઘટ થઈ ગયેલું એકાગ્રપણું છે, કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. એ વિવેક કરતા કરતા મૂંઝાઈ જાય છે. કોઈ વાત એને એમ થઈ જાય છે આપણું કામ નહીં, આમાં આ આપણું કામ નથી એમ થઈ આવે છે, નાસિક પાસ થઈ જાય છે, તાસ થઈ જાય છે, એવી પણ પરિસ્થિતિ એને ઉદ્દેશ. અને એ મૂળગ્રંથિ શીખવાનો વખત આવતા પહેલા વિવેકને છોડી દેવાનો પૂર્વકાળે ઘણી વાર બન્યો છે. આ જીવ ધર્મના ક્ષેત્રમાં આવે છે, આત્માનું હિત કરવામાં કંઈક આગળ વધે છે અને વળી પાછો પાછો પડી જાય છે, સૂર્ય આગળ વધે છે ને વળી પાછો પાછો પડી જાય છે. એવું તો અનેક વાર બન્યું છે આ જીવને, એમ કહે છે. એક વાર નથી બન્યું પણ અનેક વાર આવું બન્યું છે જીવ. કે એ વિવેક કરતા એને વિવેક શરણાનું છોડી દેવાનો પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થના અંતકાળમાં છોડી શકાય નહીં. જે પરિસ્થિતિ ઘટ થઈ ગઈ છે વિપર્યાસની, વિપરીતતાની, તેને છોડવા માટે અત્યંત પુરુષાર્થ હોવો ઘટે છે. ઉપરના વિચારથી, ઉપર ઉપરના વાંચનથી, ઉપર ઉપરના શ્રવણથી એ પરિસ્થિતિ નહીં તૂટે. થોડું કઈ બાજુ દિશામાં કઈક એને પ્રગતિ લાગશે પણ વળી પાછો પાછો પડી જશે એવી પરિસ્થિતિ અનેક વાર થઈ ચૂકી છે. એટલે એમ સમજવા યોગ્ય છે કે અત્યંત પુરુષાર્થ વિના આ પરિસ્થિતિ બદલાઈ જાય એવું બનવું અસંભવિત છે. માટે ખરી ખરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતાના સરળ વિચાર વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે. સરસ વાત કરે છે. સત્સંગ કરવો એટલું નહીં, ફરી ફરીને સત્શાસ્ત્ર વાંચવા એટલું નહીં, પણ પોતાના સરળ વિચાર દશા કરીને. સરળતા તો એ છે કે મારે એ જ મારું આત્મહિત કરવું છે અને તે કોઈ પણ કિંમતે કરવું છે. મારું આત્મહિત કરવા મારું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. મારી કોઈ શરત નથી, મારા તરફથી કોઈ શરત નથી. આ સરળતા એ જ મારે આત્મહિત સિવાય બીજું કઈ કરવું. એવા પ્રકારના પરિણામ પૂર્વક, એ અભિપ્રાય પૂર્વક, એટલી તૈયારી પૂર્વક સત્સંગ સત્શાસ્ત્ર આપે. સત્સંગ અને સત્શાસ્ત્રની આ પૂર્વ શરત છે. સબ્જેક્ટ ટુ કન્ડિશન, એ સરળતાએ કરીને સત્સંગ ઉપાસવો, સરળતાએ કરીને સત્શાસ્ત્રનું અધ્યયન કે ઉદાહરણ કરવું. નેચર એ કઈ ઉપર ઉપરનું થઈને કઈ કામમાં પોતાને આવે એવી સ્થિતિમાં એ પરિસ્થિતિ ઉભી થશે.
દેખામાં તો આ દ્રઢતા લાગે છે, સરળતા કેમ લાગે? દેખામાં તો આ વિચાર દ્રઢતા નું લાગે છે.
એટલે
મારે આત્મહિત જ કરી લેવું છે, એ દ્રઢ નિશ્ચય જેવું લાગે છે.
એ દ્રઢ નિશ્ચય છે, પણ એમાં સરળતા શું છે કે એ કરવા માટે પોતે બધું જતું કરવા તૈયાર છે. મારે બીજી કોઈ પકડ નથી. કોઈના કોઈ બાને સત્સંગથી અટકે છે. જેમ કે પોતાનું માન અપમાનનો પ્રશ્ન થાય, આ જગ્યાએ મારું માન નથી સરખવાતું, માટે મારે સત્સંગ કરવો નથી, મારે જોઈ દઉં, તો એને એ પોસાતું નથી. મનુષ્યપણામાં તો મુખ્યપણે માનનો પ્રકાર બને છે. આપણે ત્યાં એવું કઈ નથી કે ભાઈ તમારે પરાણે પૈસા લખાવવા પડશે, માટે લોભી જઈને વાંધો આવે. કઈ લોભ કોઈ કહેતું નથી કે ભાઈ તમે આપો, ન આપો તો કઈ નહીં, આપે તો કઈ નહીં, પોતાને મળે એમાં કોઈ આપણે ત્યાં દબાણ નથી થતું. માણસ આવતા અચકાય, માન અપમાનનો પ્રશ્ન તો ઉભો થાય છે. અને મુખ્યપણે મનુષ્યમાં જે કાંઈ ગરબડ છે એ અપમાનને છે. મનુષ્ય ગતિનું મુખ્ય કથા એ છે, પ્રકૃતિગત રીતે વણાયેલો. એટલે ત્યાં સરળતાથી પોતે જતું કરી શકે અથવા કોઈ પણ કારણ ઉપસ્થિત થાય એના પણ જતું કરી શકે. આત્મહિતને એક જ લક્ષ્યમાં રાખ્યા, આત્મહિતને જતું, બાકી બધું જતું કરવું છે. એ સરળતા છે. અને એ સરળતામાં ઘણા ગુણો સમાય છે, અનેક ગુણ સમાય છે એ સરળતામાં સમાય છે. જો કે મનુષ્યપણું પણ એક વિશેષ સરળ પરિણામના ફળમાં આવેલું છે. અને મનુષ્યપણામાં સમ્યક દર્શનનો બીજી ગતિ કરતાં વધારે અવકાશ છે. એનું કારણ સરળપણાએ કરીને મનુષ્ય થયો છે, અને અહીંયા વિશેષ સરળપણું જો કરવા ધારે તો થઈ શકે એવી કોઈ સહેલી પરિસ્થિતિ પણ છે. એટલે હા, પૂર્વગ્રહ છોડવો પડે છે. પૂર્વગ્રહ ન છોડે તો પણ અસરપૂર્ણ છે. પોતાની જૂની માન્યતા ન છોડે તો પણ અસરપૂર્ણ છે. સરળપણામાં તો ઘણી વાત, પોતાના પૂર્વગ્રહને ન છોડે. પોતાએ જે કોઈ ક્રિયાને માનેલી છે એ ક્રિયાને ન છોડે, પોતાની પ્રકૃતિને ન છોડે, એ પણ અસરળતામાં જાય છે. જે કઈ પોતાનો પ્રકૃતિ દોષ હોય એ પ્રકૃતિ દોષ કરી શકે તો પણ એ સરળતા છે. અનેક પ્રકારે છે. અથવા બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન એક લોકોત્તર સરળતાની જ દશા છે, અત્યંત લોકોત્તર સરળતાની દશા તે સમ્યક દર્શન કે જેમાં આ સરળતા ચાલી ગઈ છે. એટલે મહાપુરુષોએ જ્યાં જ્યાં સત્સંગ અને સત્શાસ્ત્રની ઉપાસના કરવાની વાત કરી છે ત્યાં ત્યાં આ એક વાત સાથે સાથે કરી છે કે સરળતાએ કરેલી સત્સંગ અને સત્શાસ્ત્રની ઉપાસના કરતા પોતામાં છે કે નહીં એનું અવલોકન કરીને હોય તો દૂર કરી નાખે તે પોતાને અવલોકન વગર સમજાશે. કેમ કે એ પરિણામ જરા એ પ્રકારનું છે કે પોતાના ઉપર પોતાને પડદામાં રાખી દે, અંધારામાં રાખી દે, એવો એ પ્રકાર છે, માયાનો પ્રકાર. અથવા મિથ્યાત્વ માયાની પ્રકૃતિ હોવાથી અસરળતાનો જ એક પ્રકાર છે. મિથ્યાત્વ શું છે? માયાની પ્રકૃતિ છે. ચાર ચાર પ્રકૃતિમાંથી મિથ્યાત્વને શેમાં લઈ જશે? માયા માયા છે, માયા કહો કે અસરળતા છે. એટલે એને મિથ્યાત્વ છોડવું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એને સરળતા સૌથી પહેલા હોવી કહે છે. આ બહુ મુખ્ય વાત છે.
સરળ ભાવના કારણે મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ અને અહીંયા મનુષ્ય પર્યાય પ્રાપ્ત થયા છતાંય અસરળતાની વૃદ્ધિ થઈ, આનું શું કારણ?
અસરળતાની વૃદ્ધિ કરી તો એમાં એવું છે કે તમને કોઈ ઊંચું સ્થાન તો આવે તો ચાર ગતિમાં મનુષ્ય ગતિ એટલે ઊંચું સ્થાન તો મળ્યું, ઊંચું ઊંચા સ્થાનમાં જવાબદારી ઘણા બધા છે, હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી. પટાવાળાને અને ચેરમેનની એક સરખી જવાબદારી હોય નહીં, એની જવાબદારી વધે છે. જવાબદારી વધે છે તો નુકસાની મોટો કરે ને નફો પણ મોટો જ કરે. ચેરમેન જે નીતિ નક્કી કરે કાં તો બેંક ખાડામાં જાય ને કાં તો
કરી
જાય. એટલે અહીંયા જવાબદારી વધી છે, મનુષ્ય પણ આવીને જવાબદારી વધી છે. અહીંયા અસરતા રાખે તો જાય તેની જ ગતિમાં પાછો માયાથી તેની થાય. મનુષ્ય તેનું વિશેષ પાપ ન કરે પણ અસરળતા રહે તો તેની જ મતો જાય જ જાય. મનુષ્યની જવાબદારી વધારે છે, સમજદારી એનામાં વધારે છે તેની જ કરતા. મનુષ્ય થયા પછી મુમુક્ષુ થાય તો એની જવાબદારી એટલી વધારે છે. મુમુક્ષુ થાય તો એની જવાબદારી એથી વધારે છે. કેમ કે આગળ આગળ એને કદું વધારે છે. જ્ઞાની થાય તો એથી વધારે જવાબદારી છે, મુમુક્ષુ થાય તો એથી વધારે જવાબદારી. એટલે ઊંચે જાય એટલી જવાબદારી વધે છે. કેમ કે એમાં નુકસાન પણ મોટું નફો પણ વેપાર ની અંદર શું છે, અસરળતા ઘણી માયા ચાલી ઘણી કરવી પડે છે. વર્તમાન વેપારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં માયા ચાલી ઘણું હોવાથી કોઈ પરિસ્થિતિ દેખાતી થવું તો બહુ નાનું છે. બીજા દ્રષ્ટિથી મને મનુષ્ય આયુ પૂરું કરે અને ખરેખર મનુષ્ય થાય એ તો જમણ લેર બને કરોડોમાં કોઈ એક માટે એ પરિસ્થિતિ તો બહુ દૂર થઈ જાય છે. કેમ કે જે એને તકલીફ એનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કર્યો અને એ દુર્યોગ ખરી તક કુદરત એને આપતી નથી, એ પરિસ્થિતિ
થાય
છે. જતો કરે છોડી દઉં, જતો કરીને જતો કરી દઉં પછી વાંધો છે. હા એ સરળતા છે. જીતના પરિણામ છે, મઠના પરિણામ છે, એ બધા માયાની પ્રકૃતિમાં જાય છે. સિદ્ધાંતને ગ્રહણ કરવામાં નકમતા રાખવી એમાં માયા હઠ ને જીદ નથી. અથવા એ ભેદે ખસડવું જોઈએ, નહીં તો એટલે એને એને ખસડી નાખે. શું પોતાના યોગ્ય સ્થળના સિદ્ધાંતમાં દ્રઢ અને મક્કમ રહે છે. તો એ કોઈ માયા ચાર વટકે જીવ નથી, એ અવગુણ નથી, એ ગુણ છે. ગુણ ને અવગુણમાં નખ તો અવગુણ ને
ગુણમાં
નખ. એટલે અત્યંત પુરુષાર્થ થવાના છે. ફરી સરળતાથી પ્રસંગ કરવાનું સરળ થાય, સત્સાથનો પરિચય આપવો અને એ દિશામાં વધારે શું લેવું, વધારે એની અંદર સમય અને શક્તિનો પ્રયોગ કરવો યોગ્ય છે. કે જેના પરિણામમાં એટલે જેના ફળ સ્વરૂપે નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવા થાય છે, એમ કરતા એનું ફળ શું આવે છે કે આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, પોતાના સ્વભાવનું સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. અને એ સ્વભાવ અને આત્મજ્ઞાનમાં શું છે કે સુખ છે, એ સુખ સ્વરૂપે છે અને એ સુખ સ્વરૂપ નિત્ય અને શાશ્વત છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરથી અને વિચારથી શાંત થાય છે. શું છે કે એ માર્ગે શરૂઆતમાં પ્રથમથી એટલે શરૂઆતમાં કોઈ પણ જગ્યાએ શંકાઓ નથી આકર્ષક. ને શું આમ કેમાનું, આમ કેમાં, આમ કેમ થાય છે, આમનું આમ કેમ થાય છે, કોઈ વાત એને સિદ્ધાંતમાં શંકા થશે, કોઈ વાત અને જ્ઞાનીની દશા ઉપર શંકા થશે, કોઈ વાર કોઈ રીતે શંકા થશે, કોઈ વાર કોઈ રીતે શંકા થશે, કોઈ નિરૂપણમાં અંગ્રેજના નિરૂપણમાં શંકા થશે, કર્મના નિરૂપણમાં કર્મના ફળમાં શંકા થશે, અનેક પ્રકારે શંકા થવાના કામ છે. એમાં શાંતિ શાંત ચિત્તથી વિચાર કરવો અને ધીરજ રાખવી અને ઉકેલ કરવો, એમાં આકરા ઉતાવળાથી કોઈ નિર્ણય લેવો અથવા અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી. આડી કલ્પના એટલે અધીરજની ઉતાવળા થવું નહીં અને કોઈ કૃતક કરીને એમ કરવાથી તો માત્ર જીવને પોતાના હેતુનો ત્યાગ કરવાનો વખત આવે છે. એમ કરતા તો જીવને પોતાના પોતાના હિતને છોડી દેવું પડશે, હિતનો નાશ થશે, હિત કરવા નહીં દેવો અને હિત નહીં થઈ શકે એ પરિસ્થિતિ આવશે. માટે શાંતિથી ધીરજથી અને સરળતાથી અને તર્ક કરવો પણ ન્યાય સંપન્ન કરવો, અન્યાયનો પક્ષ થાય એવો તર્ક કરવો, તર્ક કુતર્કમાં એ ફેર છે. એટલે જીવને હિત કરવાનો ત્યાગ ના આવે ધ્યાન રાખવું, એટલે હિતની મુખ્યતા રાખવું, ગુરુ આત્મે પોતાના હિતની મુખ્યતા રાખવી. હિતના લક્ષ્ય આગળ વધી શકાશે, હિતનું લક્ષ્ય નહીં હોય તો ગમે તે પ્રવૃત્તિ એ ખરેખર જે શું પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ એનું સત્સંગ વાંચન વિચાર બધું નિષ્ફળ થશે. પણ એમાં અહંકાર વાળીને લોકસેનાની વૃદ્ધિ થશે, એ પરિસ્થિતિ આવશે. અધીરથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે અને અનિત્ય પદાર્થને લાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણમાં યોગ રહ્યા કરે. દેહાદી જે સંયોગ છે એના પ્રત્યેનું જે મહત્વ છે એને લઈને ફરી ફરીને જન્મમરણ થાય, જન્મમરણ થાય એ સ્થિતિ ઉભી રહી જાય છે. માટે સંયોગોની જે પકડ છે એ પકડ ઢીલી કરીને સરળતા એ કરીને સત્સંગ અને સત્સાત્મનો ધ્યાન રાખો. ગાંધીજીને આ એક બહુ કિંમતી માર્ગદર્શન શ્રીમતી આપ્યું છે. યોગ્યતા હોય તો સારો એવો ફેર પડે અથવા યોગ્યતા હોય તો આવું કહેનાર પુરુષના સુરમાં બીજી બધી પ્રવૃત્તિ ગૌણ કરીને ગાંધીજી બેરિસ્ટર થઈને આવ્યા અને મુંબઈમાં વકીલાત મુંબઈમાં વકીલાત મળે તો પૈસાની તો જરૂર નથી, સુરક્ષા પણ કામ ગયા છે, આર્થિક નથી ગયા, પોતાને સોશિયલ એક્ટિવિટીમાં પડ્યા છે એ તો પાછળ જ ગયા છે સામાજિક ચળવળની અંદર, પહેલાં આર્થિક રીતે થઈ ગયેલા છે. તો જરૂરત લાગે તો માણસ પરદેશ ખેડે છે, દરરોજ ખેડીને જાય છે પરદેશ. તો સત્સંગની અને આત્મહિતની જરૂરત લાગે તો માણસ ગમે ત્યાં જાય, એ વાત કે એને સમજાવવી પડે એવી પોતાની જરૂરિયાત લાગે, પોતાનો દેશ છોડીને જાય છે. એમાં ગુજરાતી અને મારવાડી તો પ્રખ્યાત છે એની બાબતમાં, ગુજરાતી મારવાડી અને પંજાબી દુનિયાના ઘરમાં બધે પ્રખ્યાત એવા છે. બાકી કોઈ એવો દેશ છે કે ત્યાં ગુજરાતી કહેવાય છે, એ શું બતાવે છે કે એને ખબર છે કે પૈસા મને મારે જોવું છે ને, પૈસા માટે પરદેશ જવું પડે એ કાંઈ મોટી વાત નથી, એ તો એને કાંઈ ગણવા જ નથી જવું પડે. એક આત્મહિત માટે ક્યાં જવું ને ક્યાં ન જવું એનો વિવેક જીવ કરી શક્યો નથી. ન જવાની જગ્યાએ જાય, જવાની જગ્યાએ જાય, એ પોતાની મતિ દોષથી અથવા અસરળતાથી એવું બની છે. હિન્દુસ્તાન છોડીને ગરબન છોડીને આવી ગયા હતા. એક કાગળ છે આવી જો સરસ એમને પોતાને સિદ્ધ પત્ર રહેવા છે ને શિખામણ મળી છે કે અનિત કદાચ થી જન્મકરણ ની વૃદ્ધિ થાય છે તો હું શું આવ્યા આ કિનારની પાસે પહોંચાઈ દેતા હિન્દુસ્તાનમાં છે અને એનો ઉકેલ પણ એ શ્રીમતીને પૂછો છે. આત્મ એટલે મારે નીચ વર્ગના લોકોને સાથે જમવું કહેવાનું, જમવામાં કઈ દોષ થાય કે ન થાય એવું બધું છે. શું કહે છે અને કેટલો રિસ્પોન્સ થાય પછી જુઓ કે કાંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણીને ઘણો સંતોષ થયો છે. મારા આત્મામાં તમને આત્મવિચાર કરવાની ઈચ્છા વર્તે છે એમ જાણતા મને સંતોષ થયો. આ સત્પુરુષનું હૃદય છે, અંતકરણ છે કે કોઈ જીવ આત્મહિતની નજીક આવે, આત્મવિચાર પામનારની નજીક આવે તો એને પોતે ઘણો સારો પોતાના તરફથી પ્રતિભાવ આપે છે. એટલે કે એ જે વધારે ને વધારે આત્મહિતમાં આગળ વધે એ કેવો પ્રતિભાવ એ પોતાના તરફથી વ્યક્ત કરે છે. સ્પષ્ટ વ્યક્તિ છે, અભિવ્યક્તિ એકદમ સ્પષ્ટ છે કે કાંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણીને ઘણો સંતોષ થયો છે. આ સ્પષ્ટ નીકળે છે એનું અંતઃકરણ શું છે. તે સંતોષનો મારો કોઈ સ્વાર્થ નથી, તમને આત્મવિચાર થાય સંતોષ થાય એમાં ખરેખર અંગત રીતે મારે જાય સંતોષ થવાનો. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, નિર્દોષ આત્મસુખ પ્રાપ્ત કરવા પર તમે નજીક આવવા માંગો છો, એ દિશામાં તમે આગળ વધવા માંગો છો અને તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનું તમે કશું પ્રાપ્ત થશો. તમે સંસારથી છૂટી જશો, સંસારના દુઃખો તમે છૂટી જશો એવી આ લાઈન છે. આ એક એવી ઉત્કૃષ્ટ લાઈન છે કે જેમાં સંપૂર્ણ નિર્દોષતા પ્રાપ્ત થાય છે. એવો પ્રસંગ તમને પ્રાપ્ત થશે એવા પ્રકારનો સંભવ નથી. હું કેટલું ધ્યાન થઈ ગયું છે, લૌકિક વિચક્ષણતા હતી ગાંધીજીમાં પણ અલૌકિક વિચક્ષણતા નથી. ચલો એને મોટો ફેરફાર કરી દીધો. તેથી સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારનો સંભવ દેખીને સ્વભાવ સંતોષ થાય છે. આ તો મારો સ્વભાવ છે, આવી રીતે સંતોષ થાય એ મારો સ્વભાવ છે. અથવા જ્ઞાનીઓનો એ સરસ સ્વભાવ છે કે બીજા જીવોનું હિત થાય તો એના ચિત્તમાં છે, તરંગ છે કે ગરીબ છે, જૈન છે કે જૈનેતર છે, કાંઈ ગુરુ ગુરુ પ્રસન્નતા સહજ થાય છે. સંતોનો અને જ્ઞાનીઓનો સત્પુરુષોનો એ સ્વભાવ છે. સ્વભાવ રીતે એ કાળના ભૂમિકા સહજપણે ઉદય થતો ભાવ એને એને સ્વભાવ કહેવામાં આવે. સ્વભાવ કાળ એનો સ્વભાવે સંતોષ થાય છે એ રીતે આત્મસ્વરૂપે પ્રણામ એ રીતે ગાંધીજીનો 570 નંબરનો પત્ર પૂરો થાય છે. 571 નું પત્ર છે સૌભાગ્યભાઈ. નાની જે પત્રો લખે છે તો મોક્ષને લખે છે, અને કુટુંબ મોક્ષની ભૂમિકામાં છે, એટલે જે વાત પોતાને લાગુ પડે છે એમની ઘાત કરી બધી વાત લાગુ ન પડે સંભવ છે. એ તો શાસ્ત્રની પણ બધી વાત બધાને લાગુ પડતી નથી, તો એકને પણ બધી વાત લાગુ પડતી નથી. તેથી જે વાત પોતાને લાગુ પડે તે આત્મહિતના લક્ષણની ઘાત કરવાની કે છે. વધારે ના વધારે એકસો ને 108 જીવ મુક્ત થાય તેથી વિશેષ થાય એવી લોક સ્થિતિ જીવનમાં સ્વીકારેલી છે. અને પ્રત્યેક સમયે 108 જીવ મુક્ત થયા જ કરે છે એમ ગણીએ તો, એટલે મેક્સિમમ પરિસ્થિતિ ગણીએ તો તે પરિમાણે તેવા માપે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય અનંત કાળમાં તેટલા જીવની જે અનંત સંખ્યા થાય, કેમ કે અનંત સમય અનંત સમય ગણ્યા 108 એ પણ અનંત અનંત 108 થયા, તે કરતા સંસાર નિવાસી જીવોની સંખ્યા તેથી પણ અનંતપણે જીનાગમમાં નિરૂપી આ એક સંસારમાં રહેલા જીવોની સંખ્યા સંબંધીનો ખુલાસો છે. બહુ વિશેષ પ્રયોજન વાત નથી અને આ સાંભળ પાછળ ચર્ચા ચાલી છે એનો ઉત્તર આપ્યો છે. અનંતા જીવો મોક્ષ જાય તો પણ અનંત જીવો સંસારમાં પાછા પરિભ્રમણ કરનારા હોય સંખ્યાનો મોટો માપ છે. અને તેથી મોક્ષ માર્ગનો પ્રભાવ ચાલુ રહ્યા પહેલા છતાં ચાલુ સર્વકાલે રહેવા છતાં સંસાર માર્ગ ઉચ્છેદ થઈ ગયો સંભવ તો સંસાર માર્ગમાં પરિભ્રમણ કરનારા જીવો તો રહેવાના છે. આપણે સંસારના પરિણામ કરનારા જીવો કેમ આવા પરિણામ કરે છે એ અકસ્માત આપે તે કરવા જોઈએ. ક્યાં કે સંસાર ત્રણે કાળે રહેવાનો છે, સંસાર ત્રણે કાળે રહેવાનો છે, માટે સંસાર થાય એવા પરિણામવાળા જીવો પણ રહેવાના છે. એમાં કોઈ જીવ આવા પરિણામ કેમ કરે છે એ સમાધાન પોતે કરવા યોગ્ય નથી એટલું લઈ લેવું પોતે. આપણે આખી વાત સમજીને પોતે શું લેવું કે ક્યાંક આવા આવા વિષયનું આવા સમાધાન થતું હોય તો છોડી દેવું નહીં. પણ જાસદ ને એમ કે છે એ પરિસ્થિતિ નથી, એટલી મોટી સંખ્યા છે સંસારી જીવોની કે અનંતા મોક્ષ જશે તો પણ અનંતા સંસારમાં રહેશે. પણ એક પણ કઈક માનો કે જતા હોય તો અને પછી કઈ ગાયક હોય છે પણ સંખ્યા એટલી મોટી છે સંસારી જીવની નિરૂપણ કર્યું છે એમાં કઈ બાદ આવતો નથી, કઈ વિરોધ આવતો નથી, વિપર્યાસ ઉત્પન્ન થતો નથી. આ વિશે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અર્થન નથી, રૂબરૂમાં ચર્ચા કરજો. જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિશે સંક્ષેપમાં આપણે જોખમ છે. ઉપરનું જે પુષ્કળ છે એ બંધમોક્ષની વ્યવસ્થા વિશે સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રકારના જે જે પ્રશ્નો હોય તે સમાધાન થઈ શકે એવા છે. કોઈ પછી અલ્પકાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય પણ એ સૌ વ્યવસ્થાના સમાધાન થઈ શકે એવા છે. સૌ કરતા વિચારવા જેવી વાત તો હા એ છે કે એવી વાત ને વિચારવા જેવી નથી બોલવી કે ગમ કરી નાખી દઉં એવી કેટલી કુમારી કે સૌ કરતા વિચારવા જેવી વાત તો એ છે હાલમાં અત્યારે તો કે ઉપાધિ કરવામાં આવે કેવી દશા રહે એમ બનવું અત્યંત કઠિન છે. જીવ સંસારના કાર્યોની ઉપાધિ અને એને પાછો અસંગ પણ ઉડી જાય, સર્વસંગ પરિત્યાગ થાય. બે વાત હા, તો એ સર્વસંગ પરિત્યાગ કરે તો એને કોઈ ઉપાધિના કાર્ય ન હોય, ઉપાધિના કાર્ય હોય તો સર્વસંગ પરિત્યાગ એને ન હોય. એટલે આપણે ગ્રસ્ત દિશામાં મૂળ દિશા માને છે, એમાં આ સિદ્ધાંત આવી ગયો. જેમ પેલો દેવ હરિન્દ્રદેવનો તીર્થંકર દેવનો 13મા સ્થાને સિદ્ધાંત આવ્યો કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે, અત્યંત ત્યાગ પરિત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય. એ જે વાત કરી 569માં એ તીર્થંકર દેવની અરિહંત દશાની વાત કરી. અહીંયા મુનિ દશાની વાત છે, અસંગ દશા એટલે મુનિ દશા. તો ઉપાધિ કરવામાં આવે કેમ કે એ તો દેહની ઉપાધિ કરતા નથી, મુનિરાજ તો દેહની ઉપાધિ કરતા નથી, પછી બીજાની ઉપાધિ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ઉપાધિ કરવામાં આવે અને કેવો અસંગ દશા રહે એમ મનુ અત્યંત કઠણ છે. અને ઉપાધિ કરતા આત્મ પરિણામ ચંચળ ન થાય એમ બનવું અસંભવિત જેવું છે. જે ઉપાધિ કરે એટલે એને ચંચળતા આવે, આવે ને આવે. પછી ચોથાનું સ્થાન માતૃનું સ્થાન નહીં, પંચમનું સ્થાનમાં પ્રથમનું સ્થાન નહીં, આવે આવે ને આવે. અને મુખ્યાત અવસ્થામાં તો પ્રશ્ન જ નથી કે જીવને અચિંચળતા પ્રાપ્ત થઈ નથી, એટલે એકાંત ચિંચળતા છે ત્યાં. ઉપાધિ કરતા આત્મ પરિણામ ચંચળ ન થાય, કેમ કે ઉપાધિ ભાવ પોતે વિચલિત દશા છે, પોતે અચલિત દશા છે. એ તો સ્વરૂપની અચલિત દશા નથી, એ તો વિચલિત દશા છે. એમ પણ સંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને ભાવ કરતા આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અને અસમાધિપૂર્ણ વર્તે છે તે અથવા વર્તી શકે તેવું હોય તે ઉછેદ કરવો, નાશ કરવો, એ વાત લક્ષ્યમાં વધારે લેવા યોગ્ય છે. એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનીને વાત કરવા, ઉત્કૃષ્ટ જ્ઞાની છે એની વાત જુદી છે. આપણી માટે નથી એટલું, પોતે ક્યાં પોતાની માટે છે, આપણે સૌ તો પોતાની જાતે કહીએ છીએ. ઉત્કૃષ્ટ જ્ઞાનીને વાત કરતા આપણે સૌએ તો પોતે અત્યારે બેઠા છે, ઉપાધિકારીઓમાં બેઠા છે, પોતાની ચંચળતાનો બરાબર ખ્યાલ છે. દુકાને આવીને જે વ્યવસાયની પ્રવૃત્તિમાં ઉપયોગ જાય છે તો પોતાની ચંચળતાનો ખ્યાલ છે. એ દશાએ છોડવા માંગે છે, ઉચ્છેદ કરવા માંગે છે. અહીંથી વાપર્યા છે, એ દશાએ ઉચ્છેદ કરવા માંગે છે, નાશ કરવા માંગે છે. માટે એ અસંપૂર્ણપૂર્ણ હોય, પચાસ હોય, કેમ કે સાધન દશા છે, એ સંપૂર્ણ દશા તો નથી. એનો નાશ કરવો એ વાત વધારે લક્ષમાં રાખવા જેવી છે. માર્ગદર્શન માટેનો કોઈ અજોડ ગ્રંથ છે એમ કહીએ તો મુમુક્ષુની ભૂમિકામાં આટલું બધું સેંકડો માર્ગદર્શનના જે પ્રકાર છે એ બીજા ગ્રંથમાં શોધ્યા મળે એવા નથી. આપણે પથપ્રકાશ આના ઉપર જ પ્રકાશિત કર્યું છે. પથપ્રકાશ નામનું આપણું જે સંકલન છે એમાં ગુરુદેવના માર્ગદર્શનના વિશે વચનો, એના માર્ગદર્શનના વચનો, પોગાનીજીના માર્ગદર્શનના વચનો, માર્ગદર્શન વિશે જેટલા બોલ છે એનો એક સંગ્રહ છે પથપ્રકાશ. પથપ્રકાશ એમાં વધારેમાં વધારે સંખ્યા શ્રીમદજી વધારે સંખ્યા એકાઉન્ટમાં સોનગઢમાં વેસ્યા ગુરુદેવ, નિવાસ કર્યો, સ્થાયી થયા. અને ત્યાર પછી શરૂઆતના પ્રારંભમાં આ ગ્રંથની વાંચના વિશે જાહેર ના કરી હતી, એટલે વ્યાખ્યાન રૂપે કરતા હતા. અને એ પહેલા પોતાના સ્વાધ્યાયમાં તો એમણે સારી રીતે સ્વાધ્યાય કરેલો છે. એમનું જે પોતાના સ્વાધ્યાયનો ગ્રંથ અત્યારે પણ ત્યાં સમગ્રમાં એમના કબાટમાં વિદ્યમાન છે, એ જોતા એમ લાગે છે કે એમને ઘણી મહત્વની વાતોને અંડરલાઈનો કરેલી છે અને જુદી જુદી જાતના ચિહ્નો કરેલા છે, ક્યાંક લાલ પેન્સિલથી, કાળી પેન્સિલથી પણ મેં પહેલું જે જોયું હતું આ વાંચી બી ગયો હતો, એટલે એમના પ્રવચનોમાં તો ભાગ્યે જ કોઈ પ્રવચન થાય છે કે શ્રીમદજીના વચનનો આધાર ન લીધો હોય એમણે, શ્રીમદજીને માને છે ને સ્વીકારે છે એ વાત પાકી થઈ ગઈ, વાંચ્યું હોય તો જ આધાર મુખપટે એ વચનો ક્યાંથી હોય બરાબર. પછી જોયું કે અંજુભાઈને કેમ જોયું ગુરુદેવે શ્રીમદજીનો જે ગ્રંથ વાંચ્યો છે એ છે પીડ્યો છે તો હારી એકાંતમાં બેસે ને પાના ફેરવી ગયો હતો, અને જ્યાં જ્યાં મહત્વની વાત આવી છે ત્યાં ખાસ પ્રકાર, એટલે બહુ એમને સારી રીતે જ્ઞાનથી
પ્રાપ્તિ અર્થે ઉપકારી છે સેવા બીજા હેતુ ઉપકારી નથી. આ વચન મને બહુ પ્રિય છે, નાનીઓને પ્રિય છે. પ્રતિપાદન કરે છે જે અખંડ સત્ય, એટલે આ બધા નિષેધ કરી નાખો તો કોઈ નાતા નાતા કેવું જ્ઞાન પામી ગયા, કોઈ સાફ સુધારતા કેવું જ્ઞાન પામી ગયા, કોઈ વિચાર બદલાઈ ગયા એમાં કેવું જ્ઞાન પામી ગયા, ખાણું થઈ ગયું એવી વાત ક્યાંય બંધ બેસતો જ નથી. જયારે આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાય ને ભગવે એકદમ તીવ્ર એકાગ્રતા થાય, અત્યંત એકાગ્રતા થાય અને અશુદ્ધિની મુદ્રા એ પ્રમાણમાં બધા સર્વકર્મની દ્રવકર્મની પણ મુદ્રા બંધનથી મુક્તિ થાય એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે. જે અખંડ સત્ય છે આમાં કઈ શંકા લેવું શુક્લધામની સ્વયંની માથાની અંદર કેવી રીતે આવી જાય છે મુક્ત થવા માટે અને એના માટે બહારની ઉપાધિ દશાનો અભાવ હોય સર્વ વિભાવ દશાથી ઉદાહરણ ઉત્પન્ન અમુક વાત રાખીને વાત થાય સર્વ વિભાવ દશા કોઈ વિભાવને સ્થાન નથી ખરેખર મુક્તિનું સાક્ષાત કારણ છે એ સિદ્ધાંતિક વાત છે એટલે ત્રણેય કાળો અખર છે અને અખંડ સત્ય છે એટલે કોઈ કાળ અખંડિત થાય તો પંચમારામાં આમ થાય ને ફલાણા કાળે આમ થાય ને ફલાણા ક્ષેત્રમાં આમ થાય ને એ કઈ કાંઈ કોઈ વાત હતી અખંડ સત્ય છે સિદ્ધાંતિક પ્રતિપાદન કરીને એને અખંડ સિદ્ધાંત લીધો છે કે આ સિદ્ધાંત કોઈ કાળો કોઈ ક્ષેત્ર અખંડિત થતો નથી. સમજો તો બધી વાત છે એની અંદર ભલે સુતામર દિગંબરના નામ લઈને વાત ન કરી પણ જે મોક્ષ માર્ગ મૂળ માર્ગ છે એ માર્ગ આ રીતે છે અને ત્રણેય કાળે અખંડ મોક્ષ માર્ગ આવો જ હોય છે એ વાત તો પોતે દ્રઢતાથી સ્થાપી છે અને એ સ્થિતિની અંદર ક્યાંય ધીમે પ્રચલનની વાત છે બહુ સ્પષ્ટ અભિપ્રાય મને પાત્રતાની વાત કરે છે તો કોઈ જ જીવ છે એ ગ્રહણ દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે એવી જે દશા જેને તીવ્ર જ્ઞાન દશા કહેવામાં આવે છે એ બહુ ગ્રહણ દશા છે એટલે કે જ્ઞાનીની દશા છે એ દશાનો વિષય કોઈ છીછરો નથી કરતા બહુ ચાલે છે જ્ઞાનીની દશાનો વિષય કોઈ છીછરો વિષય નથી પોતે પણ એમ કહે છે સમૃદ્ધિ પોતે પણ એમ કહે છે કે જે જીવ જ્ઞાનીની દશા સમજી શકે ઓળખી શકે અરે એક વાર પણ ઓછે વધુમાં વધુ 15 દિન હવે એ પાત્રતા પાત્રથી મોક્ષ પણ જાય અને એને મુક્તિ થતી એ વાત એમને બધું છે આજે 30 વર્ષમાં કોઈ જીવથી એ ગ્રહણ દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે તે પ્રવૃત્તિ એકદમ અસત્ય અસાર સમજાય અને તેની નિવૃત્તિ સુધે મનની બહુ કે અનાદિથી આ જીવની અત્યંત અજ્ઞાન દશા રહી છે અત્યંત અજ્ઞાન દશામાં આ જીવે ખૂબ પ્રવૃત્તિ કરી છે એ દ્રઢ થઈ ગયું છે હવે એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે નકામી છે અસાર છે એટલે ખોટી છે નકામી છે માટે એને છોડી દેવી જોઈએ એ રીતે એને નિવૃત્તિ સુધે અને એને ટાળવી સુધે એટલે શું કહે છે કે જીવ ખરેખર પોતાની જે જ્ઞાન દશાની વિપરીત પ્રવૃત્તિ છે એને જલ્દી છોડી શકતો નથી ધર્મના ક્ષેત્રમાં આવે છે પણ પોતાનો વિપર્યાસ કરી શકતો કે એ ખોટી છે મકામી છે અને આ છોડી જવું જોઈએ એને સમજાવવું બહુ મુશ્કેલ છે બહુ કઠણ છે માટે નાની પુરુષનો આશ્રય કરવા એ ભક્તિ માર્ગ ધીમે નિરૂપણ કર્યા માટે પ્રત્યક્ષ જ્ઞાનીના ચરણમાં બેસી જવાની વાત જ્ઞાનીઓ અને શાસ્ત્રોએ સામ સામ ઉદ્દેશ્ય છે તેનું કારણ આ છે કે પોતે રોગી છે અને પોતાના રોગ મટાડવાનું પોતે જાણતા નથી એક સદગુરુ રોગ સુદાન જે આત્મજ્ઞાની સત્પુરુષો છે તે એણે રોગ ટાળ્યો છે એ જાણે છે અને એની પાસેથી એ રોગ ટાળવા માટે પચ્યા પચ્ચ વગેરે એને સમજવું દવા વગેરે લેવાનું સમજવું એ સિવાય બીજું કોઈ ભાઈ એ બહુ કઠણ હોવાથી મિત્રતા છોડવી બહુ કઠણ હોવાથી નાની પુરુષનો આશ્રય કરવાનો ભક્તિ માર્ગ જીવન નાની પુરુષનો આશ્રય એટલે માત્ર સમીપમાં રહેવું એમનું ક્ષેત્ર છે અત્યંત ભક્તિથી પરમ ભક્તિથી સમાગમમાં જવું એને આશ્રય કહેવામાં આવે છે એને આશ્રય કરવા એમ કહેવામાં આવે છે શિવ ક્ષેત્રમાં કેટલા પુત્રને માથે રાખ્યા મોટા પુરુષને માથે રાખે મોટા પુરુષ ને પણ ક્યાંથી છે તમને ખબર પડશે. એની માતા અને માતા રાખે હશે તો તમે કહો છો કે આમ નો થાય, આમ થાય, આ બરાબર નથી, આ બરાબર છે. આ ભક્તિ માર્ગ કેટલા સ્પદ ગાય વાત નથી. જ્ઞાની પુરુષ નો આશ્રય કરવાનું નિરૂપણ કર્યું છે એટલે બેલા પદ ગાવાની વાત નથી. બરોબર, એક કલાક, બે કલાક, ચાર કલાક પદ ગાજો તમે ભક્તિના, એ વાત નથી. એ ભક્તિ માર્ગ ની વાત નથી કરી. એ પછી એવી પરંપરા માં ગરબડ થઈ ગયું છે. અહીંયા તો પ્રત્યક્ષ જ્ઞાની વિદ્યમાન હોય તો તેની પરમેશ્વર બુદ્ધિએ એનો સત માલન કરવો, એ વાત એને કહેવા માને છે. તેમને 254 માં કહ્યું, જ્ઞાની પુરુષ સત્પુરુષ માં પરમેશ્વર બુદ્ધિ એને મુમુક્ષુ નો પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. પરમેશ્વર બુદ્ધિ એટલે પરમેશ્વર વત બહુમાન આવે એના પ્રત્યે. તીર્થંકરમાં જેવું બહુમાન આવે એવું બહુમાન એને ચોથા ગુણ સ્થાન વર્તે જ્ઞાની પુરુષ માં આવે. અને એ સદા નિધિ આવી છે. બરાબર દશા તીખી હતી કે ભક્તિ તીખી આવી છે કે ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકર થી બન ભૂખ્યા તીર્થંકર કરતા વિશ્વાસ કરતો. તીર્થંકર મોકલે નથી કરી પણ એનાથી પણ આગળ ગયા છે. ઓવર બાઉન્ડ મર્યાદા છોડીને જાણે જતા હોય એવી એવી વાત કરી છે. ભક્ત પ્રધાન ને એવી જ તીખી વાત કરી છે. આશરે રાખવું એટલે માથે રાખવું એટલે કે પૂરેપૂરા સરવાળતી બુદ્ધિએ સરવાળતી બુદ્ધિ પરમેશ્વર બુદ્ધિ. પછી તેવીસ માં કહ્યું તો આ કોઈ દિવ્ય મૂર્તિ પરમાત્મા દિવ્ય મૂર્તિ દેહધારે રૂપે મારા માટે ઉત્પન્ન થયા છે એમ એને લાગણી એમને ઇશારા તો બધા કર્યા છે, સંકેત તો બધા કર્યા છે. તો જે માર્ગ આરાધનાથી સુંદરપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય એ રીતે સત્પુરુષના સમાનમાં કોઈ દૂર જાય તો એને જ્ઞાન દશા ઉત્પન્ન થવાની પરિસ્થિતિ ઘણી સુલભ છે અથવા એને દુર્લભ બધું પણ રહેતું નથી, એને સુલભ બધું પણ સાજે છે એ આવી જાય છે. કેમ કે એના દર્શનની વિભિન્નતા દર્શનમાં જાણે અભાવ કર્યો છે એના બહુમાનને કારણે સજે સજે ઉત્પન્ન ફેલાવથી ઉત્પન્ન થઈ આવે છે. એ વાત એ માટે એમને આ વાતનો ઉલ્લેખ
ભગવાન.